એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરીશું જે ભલે અમેરિકાના ઇતિહાસનો હોય, પણ તેની અસર અને તેના પાઠ આજે પણ દુનિયાભરમાં અને કદાચ આપણા માટે પણ પ્રસ્તુત છે.
ખરેખર અમેરિકાના વર્તમાનને સમજવું હોય, એના રાજકારણ, એના સમાજને સમજવા માટે, એના ભૂતકાળની જે જટિલતા છે, એના વિરોધાભાસો છે, એને સમજવા ખૂબ જરૂરી છે.
હા, કારણ કે ઘણીવાર આપણને જે ઉપરથી દેખાય છે એ સરળ ચિત્ર પાછળ એક લાંબી સંઘર્ષપૂર્ણ કથા છુપાયેલી હોય છે, નહીં?
બિલકુલ. અને આ સમજ મેળવવા માટે આજે આપણી પાસે છે પોલ એસ બોયરનું પુસ્તક અમેરિકન હિસ્ટ્રી.
હા, અને આ પુસ્તક, જેમ તમે કહ્યું, ખાલી ઘટનાઓનું સરવાળો નથી, પણ અમેરિકાના આદર્શો અને વાસ્તવિકતાઓ વચ્ચે જે સતત ખેંચતાણ ચાલી છે એનું ઊંટાણપૂર્વકનું વિશ્લેષણ છે. તો આજે આપણે એના મુખ્ય વિચારો અને સંદેશાઓ પર ચર્ચા કરીશું.
અને જુઓ, આ આદર્શો વિરુદ્ધ વાસ્તવિકતાનો સંઘર્ષ કંઈ ફક્ત અમેરિકા માટે જ નથી, મને લાગે છે દરેક સમાજ, દરેક રાષ્ટ્ર પોતાની સ્થાપનાના જે ઉચ્ચ આદર્શો હોય છે અને જમીન પરની જે હકીકતો હોય છે એની વચ્ચે સતત ઝઝૂમતું હોય છે.
બરાબર. એટલે આ પુસ્તકની ચર્ચા આપણને એક વ્યાપક પરિપ્રેક્ષ્ય પણ આપી શકે છે.
ચોક્કસ.
તો ચાલો ને શરૂઆત કરીએ લેખકથી જ. પોલ એસ બોયર કોણ હતા એ, અને અમેરિકન ઇતિહાસ પર તેમનો દૃષ્ટિકોણ શા માટે આટલો મહત્વનો ગણાય છે?
પોલ એસ બોયર, જેમનું જીવનકાળ 1935થી 2012 સુધીનું હતું, એ અમેરિકાના ખૂબ જ જાણીતા અને આદરણીય ઇતિહાસકાર હતા, ખાસ કરીને સાંસ્કૃતિક અને બૌદ્ધિક ઇતિહાસકાર. તેઓ યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન મેડિસિનમાં લાંબો સમય ઇતિહાસના પ્રોફેસર રહ્યા અને હાવર્ડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી એમણે પીએચડી મેળવી હતી.
એટલે શૈક્ષણિક રીતે તો એમની પકડ ખૂબ મજબૂત હતી એ દેખીતું છે, પણ એમની ખાસ વાત શું હતી? કઈ રીતે બીજા ઇતિહાસકારોથી અલગ પડતા હતા?
પરથી, એટલે કે રાજા મહારાજાઓ કે નેતાઓના દ્રષ્ટિકોણથી નહોતા જોતા. એમની વિશેષજ્ઞતા સાંસ્કૃતિક, સામાજિક અને બૌદ્ધિક ઇતિહાસમાં હતી.
અચ્છા.
એમના બીજા પુસ્તકો પણ આ જ વાતની સાબિતી આપે છે, જેમ કે બાય ધ બોમ્બ્સ અર્લી લાઇટ, જે અણુ બોમ્બ પછી અમેરિકન સંસ્કૃતિ પર શું અસર થઈ એની વાત કરે છે.
ઓ, રસપ્રદ.
હા, કે પછી સેલમ પઝેસ્ટ, જે સેલમ ગામમાં જે પેલી મેલી વિદ્યાની કુખ્યાત ઘટનાઓ બની હતી એના સામાજિક કારણો તપાસે છે.
ઓકે, મતલબ કે તેઓ ઘટનાઓની પાછળ રહેલા સમાજ અને સંસ્કૃતિના જે ઊંટા પ્રવાહો છે એને સમજવામાં વધુ રસ ધરાવતા હતા.
બરાબર, એકદમ બરાબર. અને એમની બીજી મોટી ઓળખ એ હતી કે તેઓ હિસ્ટ્રી ફ્રોમ ધ બોટમ અપ, એટલે કે નીચેથી ઉપર તરફના ઇતિહાસના હિમાયતી હતા.
નીચેથી ઉપર
એટલે કે તેઓ માનતા કે ઇતિહાસ ફક્ત મોટા નેતાઓ કે ધનિક લોકોનો જ નથી હોતો, સામાન્ય માણસો, જે લોકો હાંસિયામાં ધકેલાઈ ગયા છે, એવા સમુદાયો જેમ કે આફ્રિકન અમેરિકન્સ, મૂળ અમેરિકન નિવાસીઓ, સ્ત્રીઓ, ઇમિગ્રન્ટ્સ, કામદાર વર્ગ, એમના અનુભવો, એમના સંઘર્ષો પણ ઇતિહાસનો એટલો જ મહત્વનો ભાગ છે અને એને કેન્દ્રમાં લાવવા જોઈએ.
હા, આ દૃષ્ટિકોણ ખરેખર ઇતિહાસને વધુ સંપૂર્ણ અને કદાચ વધુ સાચો બનાવે છે, નહીં તો ઘણીવાર અડધી વાર્તા જ કહેવાતી હોય છે ને?
ચોક્કસ. અને એમના પોતાના જીવનના જે અનુભવો હતા, એમની પેઢીના, જેમ કે નાગરિક અધિકાર માટેની લડત, વિયેતનામ યુદ્ધનો વિરોધ, એ બધાએ એમને સામાજિક ન્યાય પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવ્યા હતા. અને આ બધું એમના લેખનમાં દેખાય છે. એ અમેરિકન ઇતિહાસનું એક બહુપક્ષીય અને ઊંડું ચિત્ર રજૂ કરે છે.
તો આ પુસ્તક અમેરિકન હિસ્ટ્રીનો મૂળભૂત વિચાર શું છે? બોયર અમેરિકન ઇતિહાસની કઈ મુખ્ય વાત પકડવા માંગે છે આ પુસ્તકમાં?
જો, પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે એ છે કે અમેરિકન ઇતિહાસ કોઈ સરળ, સીધી લીટીમાં ચાલતી સફળતાની ગાથા નથી. એવું નથી.
ઓકે.
એ ખૂબ જ જટિલ છે, વિરોધાભાસોથી ભરેલી છે અને સતત બદલાતી રહેતી કથા છે. બોયરની મુખ્ય દલીલ, મને લાગે છે, એ છે કે અમેરિકન અનુભવને સમજવો હોય તો એના જે જાહેર કરાયેલા ઉચ્ચ આદર્શો છે, જેવા કે સ્વતંત્રતા, સમાનતા, લોકશાહી, બધાને સમાન તક, અને બીજી બાજુ એની જે કઠોર વાસ્તવિકતાઓ છે,
જેવી કે
યુરોપિયનો દ્વારા મૂળ નિવાસીઓની જમીન પર કબજો, ગુનામીની આખી પ્રથા, સમાજમાં ઊંડી ઉતરેલી અસમાનતા, હિંસક સંઘર્ષો, આ બંને વચ્ચે જે સતત તણાવ રહ્યો છે એને સમજવો પડે.
એટલે કે આ આદર્શ અને વાસ્તવિકતા વચ્ચેની જે ખેંચતાણ છે એ જ જાણે અમેરિકન ઇતિહાસનું એન્જિન છે એમ કહી શકાય.
હા, બરાબર, એ જ એની ચાલક શક્તિ છે એમ કહી શકાય. પુસ્તકે સવાલ પૂછે છે કે કેવી રીતે આટલી બધી અલગ અલગ, ઘણીવાર તો એકબીજા સાથે ઝઘડતી વસાહતો હતી, એ ભેગી થઈને એક વૈશ્વિક મહાસત્તા બની ગઈ. અને એ કયા પરિબળો, કયા સંઘર્ષો અને કયા વિચારો છે જેણે અમેરિકાની ઓળખ ઘડી છે અને આજે પણ તેના વર્તમાનને પ્રભાવિત કરી રહ્યા છે?
તો આ મોટા સવાલનો જવાબ આપવા પુસ્તક કઈ રીતે આગળ વધે છે, એનો વિસ્તાર કેવો છે?
પુસ્તક ખૂબ વિશાળ ફલકને આવરી લે છે. છેક કોલંબસ પહેલાના સમયથી શરૂ કરીને, એટલે કે પૂર્વ કોલંબિયન સમયથી 21મી સદીની શરૂઆત સુધી.
બાપરે, ઘણો લાંબો સમયગાળો.
હા, પણ એ માત્ર તારીખો અને ઘટનાઓની યાદી નથી આપી દેતું, એ પ્રયાસ કરે છે એક સંતુલિત, સમાવેશી અને અર્થઘટન કરતું ચિત્ર રજૂ કરવાનો.
મતલબ વિશ્લેષણ પર વધુ ભાર છે.
બરાબર. બોયર રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક બધા પાસાઓને એક સાથે જોડે છે અને ખાસ કરીને જેમના અવાજ ઇતિહાસમાં ઘણીવાર દબાઈ ગયા છે એવા સમૂહોના અનુભવોને પણ એ સામેલ કરે છે.
આ તો ખરેખર ઊંડાણપૂર્વકનો અભ્યાસ લાગે છે. ચલો હવે પુસ્તકમાં જે મુખ્ય મુદ્દાઓ કે થીમ્સ ઉભરી આવે છે એના પર થોડું ધ્યાન કેન્દ્રિત કરીએ. તમે કહ્યું કે સૌથી મોટો તણાવ આદર્શો વિરુદ્ધ વાસ્તવિકતાનો છે, જેને ક્યારેક અમેરિકન પેરાડોક્સ પણ કહેવાય છે. પુસ્તક આને કઈ રીતે દર્શાવે છે?
હા, આ તો પુસ્તકના હાર્દમાં છે. જુઓ, શરૂઆતથી જ અમેરિકાની સ્થાપના થઈ વાત થઈ સ્વતંત્રતાના ઉચ્ચ આદર્શોની, ઓલ મેન આર ક્રિએટેડ ઇક્વલ વગેરે.
હા, સ્વતંત્રતાની ઘોષણામાં.
પણ એ જ સમયે શું થઈ રહ્યું હતું? જે મૂળ અમેરિકન નિવાસીઓ હતા એમને એમની જમીનો પરથી હટાવવામાં આવી રહ્યા હતા અને આફ્રિકાથી લાખો લોકોને ગુલામ બનાવીને લાવવામાં આવ્યા હતા. અને આ ગુલામી પછી તો કાયદેસર બની ગઈ, ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાં જ્યાં ખેતી આધારિત અર્થતંત્ર હતું.
એટલે એક તરફ સ્વતંત્રતાની આટલી મોટી વાતો અને બીજી તરફ માણસોને ગુલામ રાખવાની પ્રથા, આ તો ખરેખર બહુ મોટો વિરોધાભાસ થયો.
બિલકુલ. અને આ વિરોધાભાસ પછી બંધારણ નિર્માણ થયું ત્યારે પણ દેખાયો. ક્રાંતિ ભલે આઝાદી માટે લડાઈ, પણ બંધારણ બનાવતી વખતે ગુલામી સાથે સમાધાન કરવું પડ્યું.
સમાધાન કેવા પ્રકારનું?
જેમ કે પેલું કુખ્યાત 3/5 કોમ્પ્રોમાઇઝ. એમાં નક્કી થયું કે પ્રતિનિધિત્વ અને કરવેરાના હેતુ માટે ગુલામોને આખા માણસ નહીં પણ 3/5 ભાગના માણસ ગણવામાં આવશે.
ઓ,
તો આ પેરાડોક્સ, આ આંતરિક સંઘર્ષ અમેરિકન ઇતિહાસમાં વારંવાર જુદા જુદા સ્વરૂપે સામે આવતો જ રહ્યો છે.
તો શું આપણે કહી શકીએ કે ગૃહયુદ્ધ જે થયું, સિવિલ વોર, એ આ જ સંઘર્ષનું સૌથી મોટું પરિણામ હતું?
ચોક્કસપણે. ગૃહ યુદ્ધ 1861-1865 આ આદર્શો અને વાસ્તવિકતા વચ્ચેના સંઘર્ષનો સૌથી મોટો અને સૌથી લોહિયાળ પડઘો હતો. અને યુદ્ધ પછી પણ જુઓ તમે,
હા,
ગુલામી નાબૂદ થઈ ગઈ, બંધારણમાં 13મો સુધારો આવ્યો, આફ્રિકન અમેરિકનોને નાગરિકતા મળી 14મો સુધારો, મતાધિકાર મળ્યો 15મો સુધારો, આ બધા આદર્શો હતા.
હા, કાયદાકીય રીતે તો ઘણું બદલાયું.
પણ વાસ્તવિકતા શું હતી? દક્ષિણમાં કુકલક્સ ક્લેન જેવા ગોરાઓની સર્વોપરિતામાં માનતા હિંસક સંગઠનોનો ઉદય થયો અને થોડા જ સમયમાં જિમ ક્રો કાયદાઓ આવી ગયા, જેના દ્વારા ફરીથી કાયદાકીય રીતે ભેદભાવ સ્થાપિત કરવામાં આવ્યો.
એટલે ફરી પાછી પેલી આદર્શ અને વાસ્તવિકતા વચ્ચેની ખાઈ દેખાય.
બરાબર.
આ ખરેખર વિચારવા જેવું છે. પુસ્તકમાં બીજો કયો મહત્વનો મુદ્દો કે થીમ ઉભરી આવે છે? કદાચ એ કે અમેરિકન કોણ ગણાય, આ પ્રશ્ન.
હા, વી ધ પીપલની વિસ્તરતી વ્યાખ્યા, એ પણ એક મુખ્ય થીમ છે. પુસ્તક એ બતાવે છે,
વી ધ પીપલ, બંધારણની શરૂઆત.
હા, શરૂઆતમાં બંધારણ જ્યારે વી ધ પીપલ કહે છે ત્યારે એનો અર્થ મોટે ભાગે કોના માટે હતો? શ્વેત મિલકત ધરાવતા પુરુષો. બસ. બોયર દર્શાવે છે કે આ વ્યાખ્યા સ્થિર નહોતી રહી, એ સતત સંઘર્ષો દ્વારા વિસ્તરી છે.
કેવા પ્રકારના સંઘર્ષો? કોણે આ વ્યાખ્યાને વિસ્તારવા માટે લડત આપી?
દાખલા તરીકે મહિલાઓ. એમણે મતાધિકાર માટે કેટલી લાંબી લડત લડી. સેનેકા ફોલ્સ કન્વેન્શન 1848 જેવા શરૂઆતના પ્રયાસો થયા.
હા, એ તો બહુ વહેલું કહેવાય.
હા, અને છેક 1920માં 19મો બંધારણીય સુધારો આવ્યો ત્યારે જઈને એમને રાષ્ટ્રવ્યાપી વોટ આપવાનો અધિકાર મળ્યો.
આટલો બધો સમય?
એ જ રીતે આફ્રિકન અમેરિકનો. એમણે પહેલા ગુલામી સામે લડત આપી અને પછી નાગરિક અધિકારો માટે. માર્ટિન લુથર કિંગ જુનિયર જેવા નેતાઓના માર્ગદર્શન હેઠળ જે અહિંસક આંદોલનો થયા, મોન્ટગોમરી બસ બહિષ્કાર, માર્ચ ઓન વોશિંગ્ટન,
હા એ બધું તો ખૂબ જાણીતું છે,
જેના પરિણામે 1964નો સિવિલ રાઇટ્સ એક્ટ અને 1965નો વોટિંગ રાઇટ્સ એક્ટ જેવા મહત્વના કાયદા બન્યા. અને માત્ર આ બે સમૂહો જ નહીં, સમય જતાં જુદા જુદા ઇમિગ્રન્ટ સમુદાયો આવ્યા. એમણે પણ ભેદભાવનો સામનો કર્યો અને પોતાના સ્થાન માટે, પોતાની ઓળખ માટે સંઘર્ષ કર્યો.
એટલે અમેરિકન કોણ એની વ્યાખ્યા સ્થિર નથી રહી, પણ લડત દ્વારા જ વિસ્તરી છે.
બરાબર,
એ સતત વિકસતી રહી છે.
આ સંઘર્ષ અને સમાવેશની વાત તો મને લાગે છે આજે પણ દુનિયાભરમાં અને આપણા દેશમાં પણ ઘણી જગ્યાએ પ્રસ્તુત છે.
ચોક્કસ. પુસ્તક આર્થિક પરિવર્તનોને તેની સમાજ પર શું અસર પડી એના વિશે શું કહે છે? એ પણ એક મોટો મુદ્દો હશે નહીં?
હા, એ પણ એક મોટો વિષય છે આ પુસ્તકમાં. અમેરિકા કેવી રીતે ખેતી પ્રધાન દેશમાંથી એક મોટો ઔદ્યોગિક દેશ બન્યો, ખાસ કરીને 19મી સદીના અંતમાં. એ સમયગાળો જેને ગિલ્ડેડ એજ કહેવાય છે.
ગિલ્ડેડ એજ એટલે કે ઉપરથી સોનેરી દેખાતો યુગ.
હા, બરાબર. ઉપરથી ચમકદમક, પણ અંદર ઘણી સમસ્યાઓ. કાર્નેગી, સ્ટીલના રાજા અને રોકફેલર, ઓઇલના રાજા જેવા ઉદ્યોગપતિઓએ ભલે અપાર સંપત્તિ બનાવી, પણ સાથે સાથે શહેરોમાં ભીડ વધી, ગંદકી વધી, કામદારોની હાલત ખૂબ ખરાબ હતી, લાંબા કલાકો, ઓછો પગાર, જોખમી પરિસ્થિતિઓ. અને એના કારણે મજૂર આંદોલનો શરૂ થયા, સંઘર્ષો થયા.
અને આ બધી સમસ્યાઓમાંથી કોઈ સુધારાની ચળવળ પણ જન્મી હશે ને?
હા, એના જવાબમાં જ પોપ્યુલિસ્ટ ચળવળ આવી, જે મુખ્યત્વે ખેડૂતોની હતી, જેઓ રેલવે અને બેંકોના શોષણ સામે લડી રહ્યા હતા. અને પછી પ્રોગ્રેસિવ ચળવળ આવી, જે શહેરી મધ્યમ વર્ગની હતી અને ભ્રષ્ટાચાર, મોટા ઉદ્યોગોની મોનોપોલી અને સામાજિક અન્યાય સામે લડતી હતી.
એટલે સમાજમાંથી જ પ્રતિક્રિયા આવી.
બરાબર. અને પછી આવી 1929ની મહામંદી, ગ્રેટ ડિપ્રેશન. એણે તો આખી સિસ્ટમને હચમચાવી નાખી. લાખો લોકો બેરોજગાર થઈ ગયા.
હા, એ તો વિશ્વભરમાં એની અસર થઈ હતી.
અને એના પ્રતિભાવ રૂપે પ્રમુખ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટની ન્યૂ ડીલ આવી. એમાં સરકારે અર્થતંત્ર અને સમાજમાં પોતાની ભૂમિકા મોટા પ્રમાણમાં વિસ્તારી. રાહત, પુનઃપ્રાપ્તિ અને સુધારણાના કાર્યક્રમો શરૂ કર્યા. સોશિયલ સિક્યોરિટી જેવી યોજનાઓ જે આજે પણ ચાલે છે એ ત્યારે શરૂ થઈ.
એટલે કે આર્થિક ફેરફારો અને સામાજિક રાજકીય પ્રતિક્રિયાઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે.
બિલકુલ. અને બોયર એ પણ બતાવે છે કે આ આર્થિક વિકાસના ફળ બધાને સરખા નથી મળ્યા. જેમ કે બીજા વિશ્વયુદ્ધ પછી 1950ના દાયકામાં જે આર્થિક સમૃદ્ધિ આવી, લોકો ઉપનગરોમાં રહેવા ગયા, બેબી બૂમ આવ્યો, લોકોએ ગાડીઓ, ટીવી, ફ્રીજ ખરીદવાનું શરૂ કર્યું.
હા, એ કન્ઝ્યુમર કલ્ચરનો ઉદય.
હા, પણ એ બધું મોટે ભાગે શ્વેત મધ્યમ વર્ગ પૂરતું સીમિત હતું. આફ્રિકન અમેરિકનો અને બીજા લઘુમતી સમુદાયો એનાથી મોટાભાગે બાકાત રહ્યા હતા. અને આ અસમાનતાએ પણ પછી નાગરિક અધિકાર ચળવળને વેગ આપ્યો. અહીં મૂલ્યોને મજબૂત કરે છે કે પછી નબળા પાડે છે?
આ તો થયા કેટલાક મુખ્ય વિષયો જે પુસ્તકમાંથી ઉભરી આવે છે. પેલો અમેરિકન પેરાડોક્સ, આપણે લોકોની વ્યાખ્યાનું વિસ્તરણ અને આર્થિક પરિવર્તનની સમાજ પર અસરો. આ બધામાંથી આપણે ખાસ કરીને ભારતના સંદર્ભમાં શું શીખી શકીએ?
મને લાગે છે પહેલી અને સૌથી મહત્વની વાત તો એ જ છે, આદર્શો અને વાસ્તવિકતા વચ્ચેનો તણાવ. આપણે ભારતમાં પણ જોઈએ છીએ કે આપણા બંધારણમાં કેટલા ઉચ્ચા આદર્શો મૂકવામાં આવ્યા છે. સમાનતા, ન્યાય, બંધુતા.
હા, ખૂબ પ્રગતિશીલ આદર્શો છે.
પણ સામાજિક વાસ્તવિકતા, જમીની હકીકત ઘણીવાર તેનાથી ઘણી અલગ હોય છે. આ સંઘર્ષને સમજવો અને તેને ઉકેલવાનો સતત પ્રયાસ કરો એ જ કદાચ લોકશાહીની ખરી કસોટી છે.
સાચી વાત છે. બીજું, પેલી સમાવેશની વાત, વી ધ પીપલની વ્યાખ્યા, કોણ આપણા ગણાય અને કોને સંપૂર્ણ અધિકારો મળે, આ સંઘર્ષ ભારતમાં પણ જુદા જુદા સમુદાયોના સંદર્ભમાં આપણે સતત જોતા આવ્યા છીએ.
હા, અને ઇતિહાસ એ બતાવે છે કે અધિકારો આપોઆપ નથી મળતા, તેના માટે સંઘર્ષ કરવો પડે છે, લડત આપવી પડે છે.
બરાબર. ત્રીજું, પેલી આર્થિક પરિવર્તનની અસર. ભારતમાં પણ આપણે 1991ના ઉદારીકરણ પછી અને હવે ડિજિટલ યુગમાં મોટા આર્થિક અને સામાજિક ફેરફારો જોઈ રહ્યા છીએ.
હા, ખૂબ ઝડપી ફેરફારો.
તો અમેરિકાના અનુભવો, એની સફળતા અને નિષ્ફળતા, એ આપણને એ સમજવામાં મદદ કરી શકે છે કે આવા ફેરફારોની સમાજના જુદા જુદા વર્ગો પર શું અસર પડે છે અને એના જે પડકારો ઊભા થાય છે એનો સામનો કઈ રીતે કરી શકાય.
ચોક્કસ.
અને ચોથું, જે મને ખૂબ મહત્વનું લાગે છે, તે કે સામાન્ય લોકો અને સામાજિક ચળવળો પણ ઇતિહાસ બદલી શકે છે.
હા, બોયર એના પર ભાર મૂકે છે, તમે કહ્યું. હા, ખૂબ ભાર મૂકે છે. ઇતિહાસ માત્ર નેતાઓ, રાજાઓ કે ઉદ્યોગપતિઓ નથી ઘડતા. ગુલામી નાબૂદી હોય, મજૂર અધિકાર હોય, નાગરિક અધિકાર હોય કે મહિલા અધિકાર, આ બધી લડતોમાં સામાન્ય નાગરિકોના સંગઠિત પ્રયાસોનો બહુ મોટો ફાળો રહ્યો છે. આ લોકશાહીમાં નાગરિક સક્રિયતાનું મહત્વ દર્શાવે છે.
આ બધા બહુ મહત્વના મુદ્દાઓ છે. પુસ્તકમાં કેટલાક એવા વિચારો કે કથનો છે જે ખાસ યાદ રહી જાય એવા હોય? કોઈ એવી પંક્તિઓ જે ધ્યાન ખેંચે?
પુસ્તકમાં સીધા અવતરણો કરતાં વધુ એના જે ઊંડા વિશ્લેષણાત્મક વિચારો છે એ યાદ રાખવા જેવા છે. દાખલા તરીકે, એક વિચાર એ છે કે અમેરિકન લોકશાહીનો પ્રયોગ હંમેશા એક પ્રયોગ જ રહ્યો છે.
પ્રયોગ?
હા, મતલબ કે તેના પરિણામો ક્યારેય નિશ્ચિત ન હતા અને સફળતા માટે સતત પ્રયત્ન અને બદલાતા સમય સાથે અનુકૂલન સાધવાની જરૂર પડે છે. આનો અર્થ એ કે લોકશાહી કોઈ સ્થિર, પ્રાપ્ત કરેલી વસ્તુ નથી, પણ એક સતત ચાલતી પ્રક્રિયા છે જેને જીવંત રાખવી પડે છે.
હા, બહુ મહત્વની વાત કહી. લોકશાહીને આપણે ક્યારેય ગ્રાન્ટેડ ન લઈ શકીએ, એને સતત જાળવવી પડે. બીજો કોઈ વિચાર?
વિવિધતા વિશે એક સુંદર વિચાર છે, જે મને લાગે છે આપણા દેશ માટે પણ એટલો જ સાચો છે. અમેરિકાની સૌથી મોટી તાકાત અને સૌથી મોટો પડકાર હંમેશા તેની વિવિધતા રહી છે.
તાકાત અને પડકાર બંને.
હા, કારણ કે ભિન્નતામાંથી એકતા બનાવવાની સતત જરૂરિયાત રહે છે, અને એ પણ એવી રીતે કે બધાના યોગદાનનો આદર થાય. આ કરવું સહેલું નથી. વિવિધતા જીવંતતા આપે છે, પણ એ પડકાર પણ ઊભો કરે છે.
બરાબર. અને પેલા આદર્શો અને વાસ્તવિકતાના તણાવ વિશે કોઈ ખાસ વિચાર?
એના વિશે બોયરનો એક વિચાર એવો છે કે અમેરિકન આદર્શો અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર રાષ્ટ્રીય શરમ અને રાષ્ટ્રીય પ્રગતિ બંનેનું સ્ત્રોત રહ્યું છે.
શરમ અને પ્રગતિ બંનેનું?
એ કઈ રીતે?
મતલબ કે જ્યારે દેશે પોતાના જ ઉચ્ચ આદર્શો તોડ્યા, જેમ કે ગુલામી કે ભેદભાવ દ્વારા, ત્યારે એ રાષ્ટ્રીય શરમનો વિષય બન્યો. પણ એ જ અંતરે, એ જ વિરોધાભાસે સુધારકોને પ્રેરણા આપી કે તેઓ અમેરિકાને તેના વચનો પૂરા કરવા માટે દબાણ કરે, એટલે એ વિરોધાભાસ જ પરિવર્તનની ચિનગારી પણ બન્યો છે. વાહ, આ તો બહુ ઊંડી વાત છે. આ બધી ઇતિહાસની સમજ, આ વિચારો, એ આપણને આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે?
મને લાગે છે ઘણી રીતે. પહેલું તો, આજે જે રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર આપણી આસપાસ ચર્ચાઓ થાય છે, પછી તે અનામતનો મુદ્દો હોય, જાતિ આધારિત ભેદભાવ હોય, કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો હોય, કે પછી બહારથી આવતા લોકોના પ્રશ્નો હોય.
હા, આ બધા મુદ્દાઓ તો સતત ચર્ચામાં રહે છે.
તો આ પુસ્તક જેવા અભ્યાસો આપણને એ મુદ્દાઓના ઐતિહાસિક મૂળ સમજવામાં મદદ કરે છે. કોઈ મુદ્દો અચાનક શૂન્યમાંથી નથી ઊભો થતો, એની પાછળ એક ઇતિહાસ હોય છે.
એટલે કે વર્તમાનની ઘટનાઓને આપણે એક મોટા ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકીને જોઈ શકીએ.
બરાબર. બીજું, આપણે મીડિયામાં જે જોઈએ, સાંભળીએ છીએ, નેતાઓ જે ભાષણો આપે છે, એને વધુ સારી રીતે સમજી શકીએ છીએ, વધુ વિવેચનાત્મક રીતે.
કઈ રીતે?
ઇતિહાસ કેવી રીતે રજૂ કરાય છે, કઈ વાતો પર ભાર મુકાય છે, કઈ વાતો કદાચ જાણી જોઈને છુપાવી દેવાય છે, આ બધું સમજતા શીખીએ તો આપણે વધુ જાગૃત અને વિચારશીલ નાગરિક બની શકીએ. આપણે સરળતાથી કોઈના પ્રોપેગેન્ડાનો શિકાર ન બનીએ.
આ તો બહુ પ્રેક્ટિકલ વાત છે. અને સામાજિક બદલાવ વિશે શું શીખવા મળે?
ભૂતકાળની જે સામાજિક ચળવળો થઈ, એમની સફળતાઓ અને નિષ્ફળતાઓ જોઈને આપણને ખ્યાલ આવે છે કે સામાજિક પરિવર્તન એ કોઈ એક દિવસમાં કે એક વર્ષમાં થતી વસ્તુ નથી. એ એક લાંબી અને ઘણીવાર ધીમી પ્રક્રિયા છે.
હા, એમાં ઘણી મહેનત અને સમય લાગે છે.
એટલે એનાથી આપણને કદાચ ધીરજ રાખવાની અને લાંબા ગાળાનો વિચાર કરવાની પ્રેરણા મળે છે. તરત પરિણામ ન મળે તો હતાશ ન થઈ જવાય.
આ પુસ્તક અને આપણી આખી ચર્ચા પરથી તમને વ્યક્તિગત રીતે સૌથી વધુ કઈ વાત સ્પર્શી ગઈ અથવા કયો વિચાર સૌથી મહત્વનો લાગ્યો?
મને લાગે છે કે બોયર જે રીતે સતત પેલી આદર્શો અને વાસ્તવિકતા વચ્ચેની ખેંચતાણને પકડી રાખીને આખી વાત કરે છે તે ખૂબ પ્રભાવશાળી છે. એ બતાવે છે કે ઇતિહાસ માત્ર ઘટનાઓનો ક્રમ નથી, પણ એ એક નૈતિક સંઘર્ષની કથા પણ છે. અને એ જોવું ખૂબ રસપ્રદ છે કે એ જ મૂળભૂત સંઘર્ષો, એ જ મૂળભૂત પ્રશ્નો ભલે સ્વરૂપ બદલાય પણ દરેક યુગમાં ફરી ફરીને સામે આવતા રહે છે.
બરાબર. મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે અમેરિકન ઇતિહાસ અને કદાચ દરેક દેશનો ઇતિહાસ એક અધૂરો પ્રયોગ છે. એ ક્યાંય પૂરો નથી થતો. તેમાં ગર્વ લેવા જેવી સિદ્ધિઓ છે તો સાથે સાથે ગંભીર ભૂલો અને અન્યાય પણ થયા છે. આ જટિલતાને સ્વીકારવી એ જ કદાચ સાચી સમજણની શરૂઆત છે.
હા,
અને એ સમજવું કે ઇતિહાસ ભૂતકાળમાં ક્યાંક બંધ થઈ નથી જતો, તે વર્તમાનને સતત ઘડતો રહે છે અને ભવિષ્ય માટે દિશા પણ સૂચવે છે.
સાચી વાત. ભૂતકાળ એ કોઈ બંધ ઓરડો નથી, પણ વર્તમાન સાથે સતત ચાલતો એક સંવાદ છે. એ આપણને ચેતવણી પણ આપે છે અને પ્રેરણા પણ.
અને આજના શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર છોડી જઈએ. કોઈ પણ રાષ્ટ્રની પોતાની કથા તેના આદર્શો અને વાસ્તવિકતાઓ વચ્ચેના સંઘર્ષથી કેવી રીતે ઘડાય છે, અને આ સંઘર્ષને સમજવું એ વર્તમાનના પડકારોનો સામનો કરવા અને વધુ સારો, વધુ ન્યાયી સમાજ બનાવવા માટે કેટલું જરૂરી છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે જયત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.